તારીખ 20/11/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 396 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 208
પર્વના દિવસો તરીકે ઉજવાય છે. દેવલોકમાંથી પણ ધર્મની ભાવનાવાળા દેવો અને ખાસ કરીને સમ્યક દ્રષ્ટિ દેવો નંદીશ્વર ધામમાં જાય છે, નંદીશ્વર દીપમાં જાય છે અને ત્યાં બહુ ઉત્સાહથી ઉમંગથી ધર્મભાવનાથી વિનેન્દ્ર ભગવાનનું પૂજન કરે છે. એવો આ મંગળ દિવસ છે. આજના દિવસે અમુક સમયવર્તી શ્રીમદ રાજચંદ્રજીનો પણ જન્મ થયો.
બરોબર,
100 ઉપરાંત વર્ષ થઈ ગયા, 15 વર્ષ ચાલતી 1924માં એમનો જન્મ હતો. 2039 એટલે 115 વર્ષ થતો સમય છે. શ્રીમદ રાજચંદ્રજી બહુ નાની છોડું આયુષ લઈને મને આવેલા, પણ કામ ઘણું કરીને ગયા આપણો.
બરોબર,
પૂર્વભાવના આરાધક તો હશે જ, કેમ કે વર્તમાનમાં કોઈ સમ્યક જ્ઞાની મહાત્માઓનો સંગ નહીં થવા છતાં પોતાની સ્વયંની અંદર સંસ્કારની સૂઝથી નવો ફરીને પ્રયત્ન કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ અહીંયા કરી. આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી એટલું જ નહીં, પણ એટલી વિશેષ નિર્મળતા થઈ ગ્રસ્ત દશામાં કે હવે પછી એકાદ દેવનો ભાવ કરીને, અત્યારે દેવલોકમાં છે, સમ્યક દ્રષ્ટિ ચરમ શરીરી ન હોય તો અવશ્ય દેવલોકમાં જાય. એને તિર્યંચ ગતિ અને નરક ગતિના પરિણામ થતા શાસ્ત્રમાં એમ આવે કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન તિર્યંચ ગતિનું કારણ છે. તિર્યંચ ગતિ અને નરક ગતિ અનુક્રમે એ આયુષ બંધાય, એ ગતિ બંધાય, અને ચોથે પાંચમે ગુણ સ્થાને આર્ત રૌદ્ર ધ્યાન થતા હોવા છતાં એ બે ગતિનો કે આયુષનો બંધ પડતો એનું કારણ કે અરસ પરિણામે ધ્યાન છે. ધ્યાન સારા નથી, માઠા ધ્યાન છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન છે,
માઠા ધ્યાન
એ બુરા ધ્યાન છે. છતાં એટલો રસ સમ્યક દ્રષ્ટિને એમાં હોતો નથી, થતો નથી કે જેને લઈને એને નરક ને તિર્યંચ આવી ગતિ મળે. દેવગતિમાં એક ભોગ કરીને મનુષ્ય ગતિમાં નિર્વાણને પ્રાપ્ત થશે એવું એમના પોતાના મતિ જ્ઞાનમાં એમને ભાષ્યું. એમને પોતે એ વાત પોતાના અંગત કાવ્યમાં ક્યારે સમ્યક દર્શન થયું એ વાત લખી, ત્યારે સાથે સાથે આ વાત લખી નાખી કે ધરીને એક જ દેહ સંજાશું સ્વરૂપ
સ્વદેશ.
થોડી ધ્યાન ખેંચે એવી વાત એ છે કે એકલે હાથે પણ આત્મા પોતાની શક્તિથી કેટલું કામ કરે છે. કોઈ સત્સંગને સત્સમાગમ નથી તો એની ભાવના પણ એમના પત્રોમાં દેખાય છે. પૂર્વે આરાધન થયું છે તો પણ વર્તમાન નવું આરાધન થવા પહેલા તે જ પ્રકારની રુચિ, ભાવના, લગ્નિ, જિજ્ઞાસા અને એ ધગશ બધા પ્રકાર થતા સપ્તાહ એને નવું સમ્યક દર્શન થાય છે અને નહીતર થતું નથી. એ વાત તો વઢવાણ હમણાં જે આપણે મળી છે ત્યારે પણ ખરીને ધ્યાન પર આવી ખાસ બહેન શ્રી મહાવિદ્ય ક્ષેત્રમાં આરાધક દશાને પ્રાપ્ત થયેલા, પાછી દશા ત્યાં છૂટી ગયેલી, અહીંયા આવ્યા ફરી આરાધન કરવા માટે એટલી જ લગ્ની ને એટલી જ ભાવના ને એટલી જ ધગસથી ઉપાડ થયો ત્યારે અનુભવ થયો. તો એમાં કેટલી ભાવના હતી, કેટલી લગ્ની હતી, ક્યાં ધ્યાન કરતા હતા, કેટલું ધ્યાન કરતા હતા, એ બધું થયો. એમના કુટુંબીજનો ભાઈ ભાભી બધા હતા, એ બધી ચર્ચા અને સંસ્મરણો એમના ઘરે બે, ત્યારે બધા બીજા લોકો રહે છે પણ ત્યાં આખું મંડળ જીતું, ત્યાં બધા બેસી અને એ બધા સંસ્મરણો વાત ખૂબ કલાકો સુધી ચાલી. ધ્યાન ખેંચે એવો વિષય એ છે, ભલે પૂર્વનો આરાધક જીવ હોય, મહાવિદેયમાંથી તો દિવ્ય ધ્વનિ સાંભળીને ચાલ્યા આવે છે. અને ગુરુદેવને એ બધી જે મિત્ર મંડળી ત્યાં હતી, ત્યાં તો બધા પુરુષ દેહ હતા, એ મિત્ર મંડળીમાં પણ આ દેવરાજનો જીવ છે, દેવરાજ ત્યાં નામ છે, એ દેવભાઈનો જીવ, બાલ ભંચારી આરાધક, ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળ્યો ત્યારે અહીંયા કેટલો ઉઘાડ થયો હશે. એક જ્યાં ભવાંતર થયું બધું ક્યાં ગયું, ફરીને તો એમ કહેતા હતા કે આ બધું મને ક્યારે સમજાશે, એની અંદરમાં વેદના થતી હતી. જેમ કોઈ ચીજ મેળવવા માટે નાનું બાળક હાથ પગ માથું પછાડે, મને અત્યારે ને અત્યારે આપો, મારે અત્યારે જોઈએ, નહીંતર માથું પછાડવા માંડે ને હાથ પગ પછાડવા માંડે, ઠેકડે ઠેકડા મારે, એવી તાલાવેલી ત્યાં એમની હતી. એ બધી ચર્ચા ચાલી પછી સમજવા માટે હું ગુરુદેવના પ્રવચનો અને અધ્યાત્મનો વિષય સામે આવ્યો તો સમજાય નહીં, તો ન સમજાય એની મૂંઝવણ એટલી ત્યારે વિચાર આવ્યો મને કે ત્યાં દિવ્ય ધ્વનિ સાંભળીને કેટલો ઉઘાડ હતો કે એ બધા મિત્રોમાં એમને પૂછતા બધા.
બરાબર,
મિત્રોમાં કોઈ સામાન્ય વિશેષ જાણકાર હોય ને મંડળીમાં તો એમને બધા પૂછે કે આજે ભગવાનની વાણીમાં શું આવ્યું, રહસ્ય શું આવ્યું, શું આની વિશેષ આત્માને બતાવનારી અધ્યાત્મની વાતો શું શું આવી, એ બધી ચર્ચા કરનારામાં એ મુખ્ય હતા જાણકાર. છતાં જો એ ભવાંતર થયો કેટલું જ્ઞાન આવરણ પામે છે, મતિશ્રુતની તો આ પાંગળું જ્ઞાન છે. અહીંયા ફરીને એ સમજવા માટે વેદના ઉપડે છે, પછી વારો આવે છે.
બરોબર,
સામાન્ય જિજ્ઞાસા તો સર્વમુખોને હોય છે પણ વેદના ઉપડે ત્યારે કામ થાય છે એમ કહે છે. જેમ કોઈ દર્દની વેદના હોય, માથામાં કીડા પીડ્યા હોય,
ચેન ન પડે,
ક્યાંય ચેન પડે નહીં, કીડો નીકળે ત્યારે ચેન પડે, અંદરમાં કોરી ખાતો હોય કીડો, બટકા ભરતો હોય, એને હું પેંડો ભાવે છે, અંદરમાં બટકા ભરતો હોય કીડો, એને બહારના કોઈ પ્રસંગ સુવાતા નથી, એવું અંદરમાં સ્વરૂપ પ્રાપ્તિની ભાવના અર્થે સંયોગોની ઉપેક્ષા, અન્ય રસની ઉપેક્ષા અને જ્ઞાન થયા પછી રાગથી વિરક્તિ રૂપ વૈરાગ્ય, બે પ્રકારે વૈરાગ્ય આવે છે. એક મુમુક્ષુની ભૂમિકાનો વૈરાગ્ય છે, એમાં એક સ્વરૂપ પ્રાપ્તિની ધગસ પાછળ બધા પરિણામ એના નિરસ થઈ જાય છે, ફિક્કા થઈ જાય છે. પછી જ્યાં જ્ઞાન પ્રાપ્તિ થાય છે ત્યારે રાગથી ભિન્ન પડે છે, એટલે રાગમાં વિરક્ત દશા થાય છે, રાગમાં એને રુચિ રહેતી. એવા સમ્યક દ્રષ્ટિ મહાત્મા આ કાળમાં શ્રીમદ રાજચંદ્રજી થયા. એમણે કોઈ ગ્રંથ ભલે ન રચ્યો, ઉઘાડ ઘણો હતો પણ ગ્રંથ ન રચ્યો. ગ્રસ્ત વેશ હતો, પુણ્ય ઓછા હતા માર્ગમાં, લોકોનો સમાજનો વિપર્યાસ ઘણો જોયો, એટલે સમાજથી દૂર રહેવા ચાહતા હતા. પોતાનું સ્વરૂપ સાધન કરવામાં વિશેષ સમય ગાળવો, ઓછો કાળ છે, અલ્પ સમય છે એમ સમજીને આરાધનામાં સમય ગાળવા માટે લોકોનો પરિચય ઓછો કરતા, અને છતાં એમના જે પત્રો છે એમાં જે વચનો રહ્યા એમાંથી પણ હજારો મનુષ્યોને માર્ગદર્શન મળ્યું છે. એવા પરમાર્થનો વિષય એમની સાદી કાઠિયાવાડની ભાષા, કાઠિયાવાડી ભાષા છે. અમે આમ છઈએ છઈએ એવો શબ્દ લખે છે, આમ છ હું, ગુજરાતીમાં છ હું છઈએ એવો લખે છે. પરમાર્થનો વિષય એવો પડ્યો છે કે જો શોધક આત્મા હોય તો અંદરથી પત્તો કાઢી લઈએ સ્વરૂપનો. એવા સ્વરૂપના બતાવનારા વચનો એમના પત્રોમાં આજે પણ મોજૂદ છે, હયાત છે. જે કોઈ લાયક જીવો છે એમના માટે રહી ગયા છે એમ કહેવું જોઈએ. એ પણ શ્રીમદ રાજચંદ્રજી ઘણા મુમુક્ષુઓને ઉપકારી થયા. ગુરુદેવશ્રીએ પણ એમના કાવ્યો જે છે, પૂર્વ અવસર છે, આત્મસિદ્ધિ શાસ્ત્ર છે, એના ઉપર પ્રવચનો આપ્યા છે, અને એમના પત્રોના ઘણા વચનો જે સિદ્ધાંત જેવા છે એ પોતાના પ્રવચનોમાં દોહરાયા છે.
બરોબર.
અને એકાંત પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. નિજપદની પ્રાપ્તિ પ્રયોજન છે, અને સર્વ અનેકાંતાત્મક જે સ્યાદવાદ શૈલી છે એમાં એક જ પ્રયોજનથી સ્યાદવાદ ચાલ્યો છે. સ્યાદવાદની જે શૈલી કરી છે એ આ એક જ પ્રયોજનને આધારે ચાલી છે. સળંગદોર છે આ એક પ્રયોજનનો, નિજપદની પ્રાપ્તિનો, અને તેથી સર્વ કથન નિર્દોષ ઠરે છે, નિર્દોષ સાબિત થાય છે.
બરાબર.
એ વિશે એવી વાતો એમણે ઘણી કરી છે. એવા સત્પુરુષોને એવી દશાની પ્રાપ્તિ અર્થે નમસ્કાર કરવા જોઈએ છે. અહીંયા આપણે ચાલુ વિષય છે 396.
બરોબર.
આહા, ક્ષણમાં અનેક પ્રકારના વિચિત્ર રોગો થઈ જાય એવું શરીર છે. એક ક્ષણ પહેલા કાંઈ ન હોય અને પરમાણુમાં ફેરફાર એવા થાય કે એવા વિચિત્ર રોગ થાય કે વૈદ ડાક્ટરોને એની ખબર પડે. એટલું બધું રોગનું વિજ્ઞાન, એટલું બધું કરોડો રોગ છે, અબજો રોગ છે, અબજો રોગ છે. કરોડો તો શરીરના છિદ્રો છે. એ એક એક છિદ્રને કેટલા રોગ લાગુ પડે એવા પ્રકાર પરમાણુના છે.
બરોબર.
જે શરીર અને જે દેહનું આ જીવને આત્મબુદ્ધિ એ મમત્વ છે, મમત્વ છે ને, દેહાત્મ બુદ્ધિ થઈ ગઈ છે, દેહ તે જ આત્મા એની વાત કરે છે આ બુદ્ધમાં. કે ભાઈ, પરમાણુની પર્યાય પલટતા કઈ વાર લાગશે
નહીં.
લાલ ચણોઠી જેવું શરીર હોય, લાલ બુંદી જેવું શરીર હોય, આ બુંદી લાલ બનાવે છે,
બનાવે,
અને ઘડીકમાં ફેરફાર થઈ જાય, જાણે કોઈ શું રોગ છે ખબર પડે નહીં, એવા આ શરીરના પરમાણુનો તું ભરોસો કરીશ નહીં. માણસને આઘાત લાગે છે, રોગ થાય ત્યારે વિશેષ માનસિક અસરમાં આવે છે કે અરે મને કાંઈક થયું. એમ થવાનું કારણ એ છે કે એને એ શરીર ઉપર વિશ્વાસ રાખ્યો છે કે આ મારું શરીર છે, હું સારું સારું ખાઉં છું, શરીર રૃષ્ટપુષ્ટ અને સશક્ત મજબૂત રહે તંદુરસ્ત રહે એવો આહાર લઉં છું અને એવું એનું પાલન પોષણ કરું છું એવી મને ખબર પડે છે કે એને હું બરાબર રાખું છું ને બધા ઘણા કામ કરું છું, શરીર સારું હોવાથી
ઘણા કામ કરું,
અનેક કામ કરું છું, એ બધા વિશ્વાસ ઘૂંટવાના જે પ્રકાર છે, પરિણામ છે, પરિણામના એ પ્રકાર છે, એમાં શરીરમાં પોતાપણાનો વિશ્વાસ છે. એકદમ જ્યાં પરમાણુ પલટો મારે છે ત્યાં એને આઘાત થાય, અરે આને ડબો દીધો. આ વિશ્વાસ જેમ મિત્ર ઉપર વિશ્વાસ રાખે ને કોઈ વિપરીત કાર્ય કરે ત્યારે એને આઘાત થાય, એમ શરીરનો આઘાત લાગે છે. એ આઘાત ત્યારે નહીં લાગે કે પહેલેથી આ સમજણ કરી હશે તો ભાઈ તો આત્મા છો, ક્યાં શરીર અને ક્યાં આત્મા એમ કહે છે. આત્મા તો ચૈતન્ય સ્વભાવી ચૈતન્ય દેવ છે, એ ચૈતન્ય દેવ આત્મા અને પરમાણુના જથ્થાનો એક પિંડ છે એ શરીર છે, બેને કોઈ જગ્યાએ મેળ છે
નહીં,
સ્વભાવ તદ્દન જુદા જુદા છે.
અમારું શરીર નહીં,
બિલકુલ નહીં, શરીરની રાખ થશે, રજકણ તારા રખડશે જેમ રખડતી રેત, જેમ રેત નદીમાં ક્યાંય ને ક્યાંય ઢસડાઈને જાય છે એમાં શરીરના પરમાણુઓ રાખ થઈને ક્યાંય ને ક્યાંય ઉડશે. પર્યાય અંતર છે
બરોબર,
હાડકા માંસ ચામડા રાખમાં પર્યાય અંતર થઈ જશે
બરોબર.
12 મહિનામાં 2-4 વખત તો આવે ને પ્રસંગ જવાના, કોક ને કોક નજીકના એની અંતિમ અવસ્થા અને વ્યવસ્થા છે. અવસ્થા એ દેહની અંતિમ છે ને એની એ વખતની વ્યવસ્થા પણ એની અંતિમ છે. એ જાણતો નથી જે રીતે એને જાણવું જોઈએ એ રીતે. ઉદારતાની વાત કરે ને કોથળી ઉપરથી હાથ ન ઉપાડે એમ વાત કરે કે આ શરીર છે એ જળ છે પૂતગળ છે, પણ જ્યાં શરીરમાં રોગ આવે ત્યારે હાય હોય ને દેકારો કરે, અરે શું થઈ ગયું એમ, ક્યાંથી એ મુમુક્ષુ પણ એમ પૂછે છે. તારું ડાપણ ને તારું મુમુક્ષુ પણ આ વખતે ક્યાં ગયું,
શું કરવું રોગ આવે ત્યારે,
રોગ આવે ત્યારે ભેદ જ્ઞાન કરવું શરીર થી અને આ રોગ માં શોક થાય ને દુઃખ થાય દ્વેષ ના પરિણામ છે. જે શરીર ઉપર રાગ હતો એ શરીરે અનુકૂળતા આપવાનું બંધ કર્યું એટલે દ્વેષ થવા લાગ્યો. રાગ ને દ્વેષ એક સિક્કાની બે બાજુ છે એટલે એ દ્વેષમાં પરિણમી ગયો. રાગ કહે છે કે એ જે દુઃખના પરિણામ છે એનાથી ભેદ જ્ઞાન કરવું. જે વેદના થાય શરીરની વેદના થાય એ વેદનાથી જ્ઞાન, વેદના જ્ઞાન વેદનનો ભિન્ન અનુભવ કરવો. રોગ થાય ત્યારે વિશેષ ભેદ જ્ઞાનનો પ્રયાસ પ્રયત્નોને પુરુષાર્થ કરવો એમ વાત છે. એ પ્રયોગ કરવાની સારી તક છે ઉલટાની.
રોગ એ સારી તક છે.
જેમ માણસને લાઠીના દાવ રોજ કરે ને શીખે, લાઠી ઘુમાવે પણ ખરેખર તો કોઈ દુશ્મન જયારે હુમલો કરે ત્યારે એની જરૂર છે. ત્યારે જો એ લાઠી ન ફેરવે તો એ શીખેલો બધું નકામો થાય. એમાં રોજ સ્વાધ્યાય કરે ત્યારે વિકલ્પ કરે કે હું જ્ઞાયક છું, શરીર થી ભિન્ન છું, જ્ઞાયક છું, શરીર થી ભિન્ન છું. પણ જ્યાં માંદગી આવે ત્યાં હા હોય 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 અરે 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 કઈ સહન થતું નથી ને મને કઈ ફક પડતો નથી. તો કે છે કે આ તે રોજ શાસ્ત્ર વાંચીને આ બધું સમજાણું એનો ઉપયોગ કરશું. અહીંયા તો એનો ઉપયોગ કરવાનો છે,
બરોબર.
ખરો ઉપયોગ કરવાનો આ વખત આવ્યો ત્યારે હથિયારને હેઠે મૂકી દીધા, માર ખાઈ ગઈ છે. બીજો કોઈ એનો રસ્તો બહુ સરસ મચનો છે આ, કે ક્યાં શરીર અને ક્યાં આત્મા એને શેઢે કે સીમાડે મેળ નથી. એટલે કોઈ જગ્યાએ એનો મેળ નથી, આત્મા અને શરીરનો કોઈ ઠેકાણે મેળ ખાય એવું નથી. ભલે સંયોગમાં આયુષ પર્યંત સાથે રહે છે તો પણ ચેતન અને કાયા જુદી જુદી ચીજ છે. અંદરમાં ચેતન પદાર્થ છે, એનાથી ભિન્ન પરમાણુ રૂપા દેહ છે. સ્વભાવે તદ્દન જુદા જુદા દ્રવ્યો છે અને ચેતન પદાર્થ જ્ઞાન સ્વભાવી હોવાથી ભલે એને એના સંયોગનું જ્ઞાન થાય તો પણ એને પોતાને ભૂલીને આ દેહમાં મમત્વ કરવા જેવું નથી. જો દેહમાં મમત્વ કરે તો પોતાને અવશ્ય ભૂલે ભૂલે ને
ભૂલે,
અને દેહમાં આત્માને સંભાળે તો દેહનું મમત્વ એને થાય. આમ અને એટલા માટે જે વ્રત નિયમ સંયમ આદિની ક્રિયા છે એ ક્રિયામાં પણ દેહાત્મ બુદ્ધિ ન થાય એની સાવધાની રાખવાની સૂચના જ્ઞાનીઓ એ કરી છે. કે જોજે તું વ્રત નિયમ સંયમ ને અંગીકાર કર તો પણ જે મનવચન કાયાના પરિણામ જે થાય એમાં આત્મબુદ્ધિ કરીશ નહીં કે આ મેં કર્યા, નહીતર તને અનાદિની દેહાત્મ બુદ્ધિ છે એ ધર્મના બાને દ્રઢ થઈને વિશેષ નુકસાનનું કારણ
થાય
છે. ત્યાં સુધી સૂચના આપે છે, ખાવું પીવું પહેરવું ઉઢવું અને શરીરનું લાલન પાલન કરવું એ તો ચોખ્ખા અશુભ પરિણામ છે દેહને નિમિત્તે, પણ વ્રતશીલ સંયમના જે દેહને નિમિત્તે પરિણામ થાય ત્યાં પણ દેહાત્મ બુદ્ધિ ન થાય એની સાવધાનીને સંભાળ રાખવાની આજ્ઞા જ્ઞાનીઓએ કરી છે, મહાત્માઓએ કરી છે, સંતોએ કરી છે આજ્ઞા. છેડે સીમાડે મેળ નથી એટલે શું છે કે બાજુ બાજુમાં કોઈનો ખેતર હોય ને શેડો હોય તો કઈક તકરાર થાય, કોઈ ચતુર્દિશામાંથી સીમા ઉપરથી સીમાડો એમ કે ચાલુ ભાષા ઘરગથ્થું કાઠિયાવાડી છે, સીમા ને એટલે હદ, સીમાડો કોઈ હદ લાગતી નથી એનો કોઈ ખૂણો લાગતો નથી. સંયોગ છે ને પણ આટલો બધો કે દેહની કઈક ફેરફાર થાય ત્યારે જાણે મને થયું એમ લાગે છે કે કઈ નથી, કે ચેતન ભિન્ન જુદી છે કાયા બિલકુલ, પરમાણુ થી બનેલો પિંડ આત્મા થી તદ્દન જુદે જુદો છે. હીરો ડાબલીમાં હીરો હોય તો પણ હીરો તે ડાબલી નથી, ડાબલી તે હીરો
નથી.
કોઈનામાં એકબીજાના ગુણધર્મો પણ નથી, ડાબલીના ગુણધર્મો હીરામાં નથી ને હીરાના ગુણધર્મ ડાબલીમાં નથી. એમ સંયોગમાં આ એક ખોખું છે, સાડા પાંચ છ ફૂટ નો પાંચ ફૂટ નું જો હોય એની અંદર ચૈતન્ય હીરો છે, એ તદ્દન જુદી જાતનું દ્રવ્ય છે, એ પોતે છે. આ બાજુમાં રહેલું ખોખું એ ખરેખર પોતે નથી એમ કેમ છે.
બરોબર.
બિલકુલ નહીં. જો દેહનું સંચાલન આત્મા કરતો હોય તો હું કરવા એને માંદું પડવા દે, હું કરવા એને વૃદ્ધ થવા દે. એક વાળ ધોળો થાય તે દી એને ગમ્યું નથી. પરીક્ષામાં રોજ માથું હોય ને, ખબર પડે ઉંમર થાય ત્યારે કે શરૂઆત થઈ ત્યારે એને ગમતું નથી. સંચાલન કરતો હોય તો શું કરવા, થોડો પણ ફેરફાર થવા દે. બિલકુલ એના અધિકારની વાત નથી. એક આંગળીને હલાવવી, પાપણને હલાવવી જીવના અધિકારની વાત નથી. ગુરુજી દ્રષ્ટાંત આપતા ગામમાં પહેલવાનનો, હાથીને હરાવતો એ જયારે માંદો પીડ્યો છેલ્લી અવસ્થામાં, મોઢા ઉપર માખી બે ને ઉડાડવાનો વિકલ્પ થાય પણ હાથ નો ઊંચો કરી શકે, માખી ન ઉડાડી શકે, માખી બેઠી હોય ગમે નહીં કઈ. ક્યાં ગયો એનું દેહ ઉપર નો કાબુ ને અધિકાર બધો ક્યાં ગયો? એ પુનના યુગે જીવને ભ્રમણા થાય છે. એટલે જ્ઞાનીઓ એ ચેતાવ્યા છે કે જોજે ભાઈ, તું આ પુણ્ય યુગે ભ્રમણામાં પડતો નહીં, ફસાતો નહીં કે આ બધું હું કરું છું. જગતના કાર્યો પણ થાય ને ત્યારે એની ઈચ્છા નિમિત્ત થાય ત્યારે એને એમ થાય કે આ મારું કર્યું થાય છે, હું ઈચ્છું છું એમ થાય છે, મારું કર્યું થાય છે. તેથી આ બધા સારા સારા કામ કરવાનો જશ મને મળવો જોઈએ. ગાંડો થઈ ગયો, પાગલ થઈ ગયો છું ભાઈ. એક રજકણ ને એક સળીના બે ટુકડા કરવાનો તારો કોઈ અધિકાર નથી, પાપણ ફેરવવાનો તારો અધિકાર
નથી.
થાય છે એના કારણે, એના કાળે જે થવું હોય તે થાય છે, તારા વિકલ્પ ને લઈને હરગી જ નહીં. કેમ કે એનો એમાં પ્રવેશ નથી, એની એને સ્પર્શના નથી. રાગ ની મર્યાદા એની અવસ્થા પૂરતી છે, કોઈ પરમાણુમાં એનો સ્પર્શ નથી, પ્રવેશ નથી, એને અડત્યો નથી. રાગ કરે કેવી રીતે એનું કામ? કરતા કર્મ નો નિયમ એવો છે કે વ્યાપક ભાવ હોય તો કાર્ય કરી, કરતા થઈને કાર્ય કરી શકે. કોઈ પણ પદાર્થ અન્ય પદાર્થમાં વ્યાપી નહીં શકતો હોવાને લીધે એનું કાર્ય કરવાનું સમર્થ પણ નથી. ત્યાં સુધી કે ભગવાન દિવ્ય ધ્વનિ ને કરે છે એ વાત જૈન દર્શન માં નથી, કરતા બુદ્ધિ નથી. ભગવાન ની વાણી કહેવાય છે ને જીનવાણી દિવ્ય ધ્વનિ, એ વ્યવહાર છે કહેવાનો. એમના નિમિત્તે, એમના અસ્તિત્વના નિમિત્તે વાણી ચાલી છે, કેવળ જ્ઞાનના અસ્તિત્વનું નિમિત્ત છે ત્યાં ખાલી. પણ બીજા કેવળીઓ સાથે સાથે સમોસરણમાં ક્યાં હોય એનું નિમિત્ત નથી એમ કેવું છે. કેવળ જ્ઞાની તો બીજા આત્માઓ થઈ જાય છે ત્યાં. ભગવાનને કેવળ જ્ઞાન થાય, સાંભળતા સાંભળતા બીજા મુનિઓ હોય છે એને કેવળ જ્ઞાન થાય છે. ગ્રહસ્થોને નથી થતું પણ મુનિઓને થાય છે, જેનો અંતર પુરુષાર્થ શુક્લ ધ્યાનની શ્રેણી માંડે છે. વાણીના નિમિત્તે થયું એમ કહેવાય છે, પણ વાણી તો છૂટી ગઈ છે સાંભળવામાં, ધ્યાનમાં ચડ્યા ત્યારે વાણી ક્યાં સાંભળે. એટલું જુદું પાડવા માટે એમ કે જેમ કે આ દેહ આનો છે એટલે આનો નથી ને આનો નથી,
બરાબર.
પણ તેથી કઈ જીવનો દેહ છે અત્યંત અભાવ છે, પૂરેપૂરો અભાવ છે, સંપૂર્ણ અભાવ છે એમ. ખરેખર અત્યારે વાલે ચાલે ત્યારે પડેલો જ છે, હવે પડે જાય છે એટલે ફેરફાર થાય છે, બરાબર છે. જીવ હોય ત્યારે અમુક ફેરફાર થાય, અને જીવ નો હોય ત્યારે ફેરફાર નથી થતા, પછી એમને પરમાણુ રહે છે. જીવન ફેરફાર કરતો હતો અંદર, ત્યારે પણ સમયે સમયે ફેરફાર થાય છે. મળનું શરીર હોય ને મળનું થયા પછી વજન વધી જાય, અંદર કઈ ખોરાક નાખ્યો છે એ વખતે કઈ એના એ પરમાણુ છે, પણ એની સ્પર્શ ગુણ ની પર્યાય ફરે છે, વજન વધે છે. કોણે અંદર માં કોઈ કઈ અંદર ના જીવો, વિષ્ઠાના જીવો, રક્ત ના જીવો આ હોજરીમાં થાય છે, પીડા થાય છે, ફણસિયા નીકળે છે કે મોટા શરીર થાય, આના જેવું છે. એક ઘર બનાવ્યું હોય, બંગલો બાંધ્યો હોય એમ કે આ મારો બંગલો, પણ અંદર કેટલા કીડી મકોડા રહે છે, કેટલા માખી રહે છે, ઉંદર રહે છે, માંદા રહે છે, કેટલાય જીવો બીજા રહે છે, હવાના જીવો આવે છે, પાણીના જીવો આવે છે, કોનું ઘર ગણવું હવે. ગુરુદેવ દ્રષ્ટાંત દેતા કે અંદર એક મકાનમાં 25 જણા રહેતા હોય તો 25 એ 25 એમ કે આ મારો બંગલો, વાત કરે ત્યારે શું કે
મારો બંગલો,
આ મારું ઘર. 25 તો છે નહીં ઘર, હવે ઘર તો એક છે, કોનું સાચું કોનું,
કોઈનું
નહીં, સાચું કોઈનું નથી, અહીંયા પીડું
રહેવાનું,
આ શરીર મારું, પણ અંદર ઘણા જીવ છે, અને ઘણા છે છતાં કોઈનું નથી, જળ છે અને બધા જીવો છે, ચેતન છે, એ અત્યંત અભાવ બતાવવા માટે સાદી ભાષામાં કહ્યું કે શેઢે કે સીમાડે ક્યાંય મેળ નથી, તદ્દન જુદા છે. આવો દુર્લભ મનુષ્ય દેહ મળ્યો છે, હવે અહીંયા જે કહેવું છે આ વાત છે, અને આવો વિતરાગનો માર્ગ મહાભાગ્ય મળ્યો છે, તેને મનનો ઘણો બોજો, ઘણો બોજો ઘટાડીને આત્માને ઓળખવા પ્રયત્ન કરવો.
બહુ સરસ વાત,
આ વાત કહેવી છે ગુરુદેવને, જે અહીંયા વાત કહેવી છે આ કહેવી છે ભાઈ, ત્યારે અનંત કાળે ન પ્રાપ્ત થાય એવું મનુષ્યપણું છે, એનો પણ કાળ બહુ ઓછો છે તારી પાસે. ફરી ફરીને આવો આવી તક નહીં મળે, મનુષ્ય ભાવ અને વિતરાગનો માર્ગ એવો મેળ ખાવો બહુ મુશ્કેલ છે. અત્યારે આ આવાગમન કરીએ ક્ષેત્રમાં 500 કરોડ ની વસ્તી છે મનુષ્યની, પણ આ વાત ક્યાં છે? જૈનો 1 કરોડ ની અંદર છે, 500 કરોડ માંથી તો
1 કરોડ
જૈનો છે, એટલે 1% ની અંદર આવતા નથી જૈનો. પોઈન્ટ કરીને પછી દશાંશ પદ્ધતિમાં લઈ જવા પડે, એની જો પ્રતિશત ટકાવારી પરસેન્ટેજ કાઢો તો
બરોબર,
પણ એ તો નામધારી જૈનો છે, સમજવા જેવું છે. ત્યાં તો ખાણીપીણી લોકોની ફરી ગઈ છે, કહેવાય જૈન, ખાવા પીવાના લોકોના ઠેકાણા રહ્યા, પક્ષ આહાર થઈ ગયા, વળી જે બાકી રહ્યા એને તો વાત જ કરવી નહીં, અનાર્ય વૃત્તિ થઈ ગઈ. તો ભલે આર્યકુળમાં જન્મા હોય તો પણ એ બધી અનાર્ય વૃત્તિ થઈ ગઈ, અભક્ષ આહાર ખાવાની. બાકી જે રહ્યા એમાં પણ આ વિતરાગના માર્ગને સમજવા વાળા કેટલા, કે આંગળીને વેઢે જણાય. એક તો આ વાત ક્યાંય સાંભળવા મળતી નથી, સાંભળવા મળે તો સમજવા મળે એ પણ બહુ મુશ્કેલની વાત છે. કાંઈક સમજાય તો એને પ્રયોગમાં લેવી, અનુભવમાં ઉતારવી, ઘણી દુર્લભથી દુર્લભ વિષય છે. કહે છે કે આવો મનુષ્ય દેહ છે, વિતરાગનો માર્ગ મહાભાગ્ય મળ્યો, એટલે આવો માર્ગ છે મોક્ષની દશા ઉત્પન્ન કરાવે એવો ઉપાય, અને ઉપાયને અહીંયા માર્ગ કહે છે. એ ઉપાય પણ તને તારી નજર સમક્ષ સામે આવ્યો છે. હવે એ ઉપાય કેમ અંગીકાર થતો નથી? કે મનમાં બોજો ઘણો છે. આ બે બોલમાં બે વાત કરી છે. આગળ મનના બોજાની વાત આવી ગઈ કે જ્યાં સુધી જીવને અનેક કાર્યો કરવાનો બોજો છે, પાંચ ઇન્દ્રિયના વિષયો એને ભોગવવાનો બોજો અને એની વ્યવસ્થા કરવાના કાર્યનો બોજો, એ મનને જ્યાં સુધી બોજો છે કે આ કરું આ કરું આ કરું, ત્યાં સુધી એને અંતર સંશોધન થઈને સ્વરૂપની ઓળખાણ થવાનો અવસર આવતો નથી. કાલે બે વાત આવી ગઈ છે. બીજી વાત કરી છે ક્રિયાકાંડની, કે લોકો જે ક્રિયાકાંડમાં ચડી ગયા છે તેને તો મનથી પણ સાચો નિર્ણય કરવાનો વખત નથી, એને અવસર નહીં મળે.
બરોબર.
ક્રિયાકાંડમાં સાથે સાથે વાત લઈ લેવી કે જે જીવો બુદ્ધિ અને ક્ષયોપશમના રવાડે શાસ્ત્ર જ્ઞાનમાં ચડી ગયા છે, એના રસ ચડ્યા છે, એને પણ અતિન્દ્રિય આત્મતત્વનો નિર્ણય કરવાનો પ્રસંગ. વ્યસન છે એને, એ ન કરે તેનો ન ફાવે. રોજ પૂજા કરતો હોય ને, નિયમ લઈ લીધો હોય તો પૂજા કર્યા વિના મોઢામાં કોઈ ચીજ નાખવી નહીં, પાણી પીવું નહીં, ચા પીવી નહીં, નાસ્તો કરવો નહીં કે ભોજન કરવું નહીં. હવે પૂજા કરે ત્યારે હક પડે, ન પડે ત્યારે એને હક ના પડે કે અરે એવી પૂજા નથી, અરે એવી પૂજા નથી. પણ અંદરમાં ભગવાન બેઠો છે એની હામું જોવાનું, એને નિર્ણય કરવાનો પણ અવસર ન મળે. આમ તો જોવે ક્યાંથી? નિર્ણય નો અવસર નથી, આગળ અનુભવ કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. આ તો નિર્ણયની વાત લીધી છે કે નિર્ણય જીવને ક્યારે થાય છે, કે શુભાશુભ રસનો બોજો ઘટાડે, એ ઉપરાંત ક્રિયાકાંડનો બોજો ઘટાડે, એ ઉપરાંત સૂક્ષ્મ જ્ઞાનનો બોજો ઘટાડે. એ ક્રિયાકાંડ છે, ક્રિયાકાંડ છે, ઓલી દેહની ક્રિયા છે અને આ જળ બુદ્ધિની ક્રિયા છે. આ જળ દેહની ક્રિયા છે, જે ક્રિયાકાંડ છે એ જળ દેહની ક્રિયા છે, જેમાં જળ મન પણ કામ કરે છે, અને આ ક્ષોભસમમાં જળ મન ને જળ બુદ્ધિ કામ કરે છે. એની જળ બુદ્ધિ છે, એ બંને સમાન થઈ ગયા, બધા સરખા થઈ ગયા. એને મનથી સાચો નિર્ણય કરવાનો વખત નથી, રસ ચડી જાય છે.
બરોબર.
એ પર રસ ચડી ગયો, શુભ ભાવનો રસ, અશુભ ભાવનો રસ, જળ ક્રિયાનો રસ, સૂક્ષ્મ નો ઇન્દ્રિય જ્ઞાન નો રસ, એ બધા પર રસ થઈ ગયા. એ રસમાં ચડી ગયા, એને આત્માના અતિન્દ્રિય જ્ઞાન નો રસ નહીં ચડે.
બરાબર.
જેમ એક ગાઢ રંગ ઉપર બીજો રંગ ચડતો નથી, ખરખો વાળીને કાળો કે કથ્થઈ ગાઢ રંગ માર્યો હોય પછી એના ઉપર બીજો રંગ ન ચડે, એમ આ એક રાગ રસ, બધા ભિન્ન ભિન્ન પ્રકારના રાગ રસ છે એમાં ચડી ગયેલા જીવને આત્માનો રસ, ચૈતન્યનો રસ ચડતો નથી. એટલે કહે છે કે મનનો ઘણો ઘણો બોજો ઘટાડીને આત્માને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ કાળ છે એ ઘણો મૂલ્યવાન છે એમ સમજીને એને આત્માને ઓળખવા માટેનો પ્રથમ પ્રયત્ન કરવો જોઈએ. એ સમ્યક દર્શનની સન્મુખ થવાનો પહેલું પગથિયું છે. પાંચ ઇન્દ્રિયના વલણવાળો બોજો ઘટાડીને આત્માને ઓળખવાના વિચારમાં રૂપાવવું જોઈએ. જ્યાં એ જેને જે કાર્યનો બોજો છે ત્યાં એને રોકાવવું પડે છે, ત્યાં આખે આખો આત્મા એનો રોકાઈ જાય છે, એટલે એનો આયુષ્યનો સમય ત્યાં વ્યતીત થઈ જાય છે. કહે છે કે એ રીતે રોકાવા કરતા મારે આ એક જ કામ છે, કામ એક આત્માર્થનું, બીજો નહીં બનવો. એ સ્થિતિમાં જ્યારે કોઈ આત્માર્થી આવે છે ત્યારે એને સ્વરૂપનો નિર્ણય થવાનો અવસર છે. નહીતર બુદ્ધિ ગમે એટલી હોય ને શાસ્ત્ર ગમે એટલા સાંજ સાંભળ્યા વાંચ્યા હોય, અર્થ કરતા આવડે, ભાવાર્થ કરતા આવડે, બધા અર્થ નયાર્થ કરતા આવડે, બધા અર્થ આવડે, પણ એને ખરેખર ખરો અર્થ એને સમજાતો નથી, ભાવ ભાષણ થતું નથી એટલે ખરો અર્થ એને સમજાતો નથી, બધું ઓગ સંજ્ઞામાં જાય છે.
બરોબર.
જેટલું બુદ્ધિથી સમજે શબ્દાર્થ ભાવાર્થ નયાર્થ આગમાર્થ મતાર્થ બધું ઓગ સંજ્ઞામાં જાય છે, ઓગે ઓગે સમજે ઘડીકમાં ભૂલી જાય. આરાધન થયા પછી આવો ફેરફાર થાય તો બીજા હજી મિથ્યા દ્રષ્ટિ સૂક્ષ્મ થોડો કેળવે શાસ્ત્ર વાંચી વાંચીને અને એમાં એને અભિમાન થાય, પણ હવે એમાં કાંઈ દમ નથી, કોઈ ઠેકાણું નથી એની. આ માર્ગમાં તો કોડીની કિંમત નથી. કે છે કે ઘણો બોજો ઉઠાવીને આત્માના ઓળખવાના વિચારમાં રોકાવું, અંદર અનંત આનંદાદી સ્વભાવો ભેળા છે એવા સ્વભાવનો મહિમા આવે ઓળખાણ થતા હો, અંદરમાં અનંત આનંદ જેવા અનંત અનંત ગુણો ભેળ્યા છે, અનંત ગુણનો ભંડાર આત્મા છે, અનંત ગુણનું નિધાન છે, જેમ સમુદ્રમાં એને રત્નાકર કહે છે, ઘણા રત્નો નીકળે છે સમુદ્રમાંથી એટલે એને રત્નાકર કહેવામાં આવે છે. એમ આ આત્મા છે ચૈતન્ય રત્નાકર છે, ચૈતન્ય રત્નાકર છે આત્મા, ચૈતન્ય અનંત ગુણના રત્નો એની અંદર, અનંત ગુણની વસ્તી છે આત્મા, મહાનગર છે ને એમાં અનંત ગુણની વસ્તી છે, એના અનંત ગુણનું કુટુંબ છે એની અંદર. કાંઈ એકલો આ દ્રવ્ય એકલો છે પણ અંદરમાં ભેદ કપેદ જોઈએ તો અનંત છે, એવા સ્વભાવો ભેળા છે. સર્વકાળે છે ને અત્યારે પણ દરેકના આત્મામાં હયાત છે, મોજૂદ છે, આ જીવ નિબોધમાં હતો ત્યારે પણ આવો જે અત્યારે છે એટલું જ એનું ધન ગુણ સંપત્તિ એટલી છે. આત્માના ગુણની સંપત્તિનું સામર્થ્ય એટલું છે કે એ સંપત્તિમાં કોઈ વિપત્તિ થઈ શકતી નથી, આપત્તિ થઈ શકતી નથી, આવે નહીં, થઈ શકે નહીં, બની શકે નહીં, ઘટી શકે નહીં, રહે નહીં, હોય નહીં ને રે એવું. છાંટો પણ ઊંધો ફરીને બેહે તો ક્યાંથી દેખાય, દરિયાના કાંઠે જઈને પછી ઊંધો ફરે તો કહે છે કે દરિયો મને નથી દેખાતો, બહુ મોટો દરિયો તમે કહેતા હતા પણ મને દેખાતો નથી, પણ હવે તું મોઢું ફેરવીને બેઠો છો એમાં કઈ દેખાય, સન્મુખ થવું સીધી વાત, નિર્ણય કરવો એટલે સન્મુખ થવું, બધા કામને એક વાર એક કોર મૂકીને તદ્દન ગૌણ કરીને એક વાર સ્વરૂપનો નિર્ણય કરવામાં લાગી
જાઓ,
ફરી ફરીને આ મનુષ્ય દેહને વિતરાગ માર્ગનો સંયોગ થવો મુશ્કેલ છે. અહીંયા ન કર્યું આટલું કામ તો કે છે કે તે ઉપેક્ષા કરી, આ યોગની ઉપેક્ષા કરી યોગ તને યોગ થઈ ગયો, જો તે ઉપેક્ષા કરી છે તો કુદરતે ફરીને સંયોગ થવાનો અવસર નથી, કેમ કે તે ઉપેક્ષા કરી છે.
બરોબર.
તે દરકાર નથી કરી એનો અર્થ એ છે કે હવે તને
અવસર
પણ નહીં મળે, કુદરતનો આ ન્યાય છે, કોઈ કરતા હરતા એનો નથી પણ કુદરતનો આ ન્યાય છે. કે કોઈ પૂર્વના પુણ્યયોગે ઊંચામાં ઊંચી સતનો સંયોગ થાય, સત્પુરુષનો સંયોગ થાય, એટલે કે સત્પુરુષના વચનોનો સંયોગ થાય, સત્શાસ્ત્રનો સંયોગ થાય, સત પ્રાપ્તિ થાય એવું નિમિત્ત મળે અને ઉપેક્ષા કરે. ઉપેક્ષા કરે એનો અર્થ કે પોતે અંગીકાર ન કરે એનું નામ ઉપેક્ષા. લક્ષ્મી તાંડવો કરવા આવે ત્યારે મોઢું ફેરવે. રા નવગણ છે ને,
રા
નવગણ મારે એની બાઈ હતી કે રા મોં ફેરવે છે બાપુ. રા મો નથી ફેરવતો, રા નો દી ફેરવે છે. રા નથી ફેરતો પણ રા નો દી ફેરવે છે. એમ વિપરીત પરિણામ છે એમ બતાવે છે કે તારા આગામી દિવસો છે હવે સારા
નથી.
હજી વખત છે ત્યાં સુધીમાં તું જીતી જા એમ કે છે, નહીતર ક્યાંય પત્તો લાગશે. ત્યાં સુધી અસર થશે. દૂધું ગરમ છે ત્યાં સુધી ઘણ વાગશે, પછી ઘણ વાગશે.
મોટો દિવસ ને મોટી વાત આવી આજે
છે. ખરેખર એનું નામ જ પર્વ છે.
પર્વ છે
અંતરમાં
આજે
સતની અસર પહોંચે ત્યારે એ ખરેખર પર્વ છે.
પર્વ છે,
નહીં કરતો આમ નામ. બહાર થી તો અનંત વાર મનાવ્યું છે. ક્યાં સુધી
મનાવ્યું?
અનંત કાળ મનાવશે, એનો કઈ અર્થ નથી. એનાથી કોઈ પ્રયોજન સરવાનું. ભગવાન ના સમૂહ શરણ માં જઈને મણિરત્ન ના દીવા થી આરતી કરી છે અને કર્તૃલક્ષ ના ફૂલ ચડાવ્યા છે.
ફૂલ ચડાવ્યા, પૂજા કરી,
પૂજા કરી ભગવાન. બધું તારું નકામું ગયું, ક્યાં
નકામું ગયું,
કઈ કામ માં આવ્યું
નહીં.
ઓગે ઓગે કરે શું કામ માં આવે? આત્માની અંદર માં અડે નહીં. વાત કરી છે, કર્યું છે એમ માન્યું છે, કઈ કર્યું જ નથી ને.
બરોબર,
અભિમાન કર્યું છે કે મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું. આત્માને અર્થે કઈ કર્યું
નથી. બરાબર,
એટલે એમ કે છે કે એ બધા મનના પર કાર્યોના પરરસના બોજા ખંખેરીને આત્માના ઓળખવાના વિચારમાં રોકાવું જોઈએ. અંદર અનંત આનંદાદી સ્વભાવો ભર્યા છે, એનો એવા સ્વભાવનો મહિમા આવે, ઓળખાણ થાય તો એવા સ્વભાવનો મહિમા આવે જ આવે. એનું નામ જ ઓળખાણ છે. લોકો આપણે ત્યાં તો એ પ્રશ્ન કરે છે કે આ સમજાય છે પણ મહિમા નથી આવતો આત્માનો, શું કરવું? કઈ સમજાણું જ નથી એમ નક્કી કર. આત્મા તો સમજાય છે પણ મહિમા આવતો નથી, કે શું તને સમજાણું?
કઈ
સમજાણું? ઓળખાય તો મહિમા આવે, ને મહિમા આવે તો અંદર માં આત્માનો પુરુષાર્થ ઉપડ્યા વિના કરવો પડે નહી, ઉપડી જાય. મહિમા કરવો પડે નહી, ઉપડી જાય. એવી ચીજ છે આત્મા. અનંતકાળ નિગોદમાં રહે તો પણ એની શક્તિ ને આંચ આવે નહી. એની શક્તિ કેટલી? કોઈ બહારના સંયોગો અને શરીરના રોગો તો એ સ્વરૂપની નજીક આવતા નથી, પણ એના વિપરીત પરિણામથી પણ એ તત્વ દૂર રહે છે. નિયમસારમાં કળશ આવે છે, 38 ગાથા પછીનો જે કળશ છે એમાં ક્ષણવર્તી ભાવોથી જે દૂર છે, ક્ષણમાં નાશ પામવા યોગ્ય જે ભાવો છે એનાથી જે દૂર છે, બધા ભાવ લઈ લીધા છે. ઉપશમ ક્ષોપશમ ક્ષાયક અને ઉદય, કેવળ જ્ઞાન ક્ષાયક ભાવ છે, એનાથી જે દૂર વર્તી રહ્યો છે, સદાય દૂર છે, એની નજીક કોઈ જઈ શકતું નથી. એવો પોતે છે એમ કે પોતે એવો છે કે આ પરિણામ બધા ઉપર ઉપર થાય છે. ઉપરી તરંતી આવે છે કે
ઉપરી તરંતી
ઉપર તરે છે, જેમ પાણીમાં તેલ ઉપર તરે. પાણીના દળમાં તેલના રજકણનો પ્રવેશ ન થાય. કહેવાય એમ કે તેલ પાણીના, પાણીમાં તેલ રેડ્યું, તેલ નાખ્યું, પાણીમાં તેલ જાતું નથી. એના કુંડાળા થઈને એની મર્યાદામાં એ રહ્યા છે. તેલના કુંડાળામાં પાણી નહીં ને પાણીમાં તેલ, બેની મર્યાદા ભિન્ન ભિન્ન છે. આમ છે, એવો સ્વભાવ છે એનો મહિમા આવે ત્યારે અંતરંગમાં એનો પુરુષાર્થ ઉપડ્યા વિના રહે. અંદરથી વીર્ય ગુણ છે, શક્તિ છે, એ જોર કરે છે, એનું જોર ખાઈ શકાય નહીં એવું એનું પૂર આવે છે. જાણે કે અંદરથી દરિયો ઉછળ્યો એવું અંદરથી પૂર આવે છે.
બરોબર.
એ એની સાધક દશાને પહેલા રચે છે. વીર્ય ગુણની પરિભાષા જ એ કરી છે. સુરતાલી શક્તિમાં આત્માના શુદ્ધ પરિણામને રચે, નિર્મળ પવિત્ર પરિણામને રચે એવી રચના કરવાની જેમાં શક્તિ અને સામર્થ્ય છે એને વીર્ય ગુણ કહેવામાં આવે છે. એ આત્માનું કાર્ય નહીં, ત્યાં તો એ હારી ગયો છે. ઓળખવાનું કે છે ભાઈ, આને તમે ઓળખો છો? તો કે હા. ક્યાંથી ઓળખો એમ પૂછે કે ફલાણી જગ્યાએ એમને મળ્યા હતા. એમ નહીં, અમારે એને ત્યાં દીકરી દેવી છે તો માણસો કેવા
છે,
ખાલી તમે ઉપર ટપકે એનું નામ થામને મોઢાથી ઓળખતા હોય એમ નહીં, અમારે તો તમારે એનો સહવાસ ને પરિચય છે એમ પૂછે.
બરોબર.
એવી ઓળખાણ હોય તો અમે સંબંધ કરીએ એમ કે છે. શું કે છે?
સંબંધ કરીએ
એમ. ઓળખાણ છે એ સંબંધ કરવા માટે પરિચય કરીને નક્કી કરવા જેવો વિષય છે. વગર પરિચય ઓળખાણ થતી
નથી.
આત્માનો આત્માના પરિચય થયે આત્માની ઓળખાણ થાય છે. આ શ્રીમદજીનું વચન. આત્માના પરિચય થયે આત્માની ઓળખાણ થાય છે. પરિચય કેવી રીતે કરવો આત્માનો? કે આત્મામાં એ જ્ઞાન નામનો પર્યાય થાય છે, તે જાણવાનું કામ કરે છે, એને જુદો પાડીને એનો પરિચય કરવો. કે એ જ્ઞાનનો પર્યાય પોતાની દશામાં પ્રગટ થાય છે તો એમાં અનુભવ શું થાય છે, એટલે કે એનું વેદન શું થાય છે. અનુભવ એટલે વેદન, ને વેદન એટલે
અનુભવ.
અનુભવ એકલા જ્ઞાન ને વેદન થી પકડતા એનો નિર્ણય ને અનુભવ સુધી પહોંચી શકાય. ખરેખર તો અનુભવ થાય ત્યારે નિર્ણય સાચો, કેમ કે ત્યાં અનુભવનો નિર્ણય થયો.
બરોબર.
એ પહેલા પરોક્ષ નિર્ણય છે.
બરોબર.
એ આગળના ભૂલમાં આવી ગયું.
પરોક્ષ નિર્ણય થાય ને થાય,
પરોક્ષ નિર્ણય થાય એને પ્રયત્ન વિશેષ થાય ત્યારે થાય છે. કેમ કે ત્યારે પુરુષાર્થનો તબક્કો શરૂ થયો.
બરોબર.
અને એ પુરુષાર્થ એટલી હદે પહોંચવો જોઈએ કે જેમાંથી વિકલ્પ તૂટીને ભેદવાળી દશા છૂટીને અભેદ એકાકાર દશા ઉત્પન્ન થાય ત્યારે એને અનુભવ થયો, પ્રતીત થઈ એમ કહેવામાં આવે. એ મોક્ષનો માર્ગ છે.
બરોબર. દેવાદિદેવ શ્રી સિમંદર ભગવાનનો જય હો. પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવનો જય હો. સનાતન દિગંબા જૈન ધર્મનો જય હો. એક પણ મિનિટ જરા વાત કરે.